તારીખ 7/6/1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 21.
પ્રથમ વાર જે આમાં પ્રવેશ કરે શરૂઆત
આમાં તો શું છે કે જે ક્રમ છે તો બધા માટે એક સરખો છે. એમાં કોઈના માટે ક્રમ બદલવાનો તો પ્રશ્ન છે જ નહીં. જે પ્રોસેસથી કામ થાય છે એ જ પ્રોસેસથી કામ થવાનું. એટલે હું કોઈ નવો કે જૂનો એની સાથે બહુ સંબંધ નથી. જૂનાને તકલીફ વધારે પડે. જૂનાને શું છે, પૂર્વગ્રહિત છે એની તકલીફ પડે. કોઈ પહેલાં જે ઢાંચામાં જે સિસ્ટમમાં આવી ગયા હોય માણસ પોતાની કાર્ય પદ્ધતિને બદલી નથી શકતો જલ્દી. જે રીતે કાર્ય પદ્ધતિમાં ટેવાઈ જાય એ પદ્ધતિ બદલવામાં એને બહુ તકલીફ પડે. અને નવા માણસને ઉલટાની સુગમતા પડે. એને તો એક નક્કી કરેલું છે કે મારે જેમ કે એમ કરવાનું છે. ભોલાને તો અમુક રીતે કરવાનું પોતે નક્કી કરેલું છે, છોડવાની એક મુશ્કેલી ઊભી થાય. જૂનાને વધારે તકલીફ પડે છે. આવતે મેં ઈડર ગયા હતા તો આપણે એક વિદ્વાન આવ્યા હતા ઉદયપુરથી. આમ તો 3-4 ભાઈઓ ઉદયપુરથી આવ્યા હતા, આમ મારવાડી લોકો. એમાં એક દેવીલાલજી કરીને આપણા બહુ વેલરેડ માણસ છે, બહુ ઘણું વાંચન કર્યું છે. ગુરુદેવને પણ વર્ષો સુધી સાંભળ્યા છે. સોનગઢમાં આવતા હતા મહિનો મહિનો, 2-2 મહિના રોકાઈ જાય. એની સાથે આ માણસો જેટલું સહેલાઈથી ગ્રહણ કરતા હતા એટલું એ નહોતા ગ્રહણ કરતા. એ પોતાની પકડ ના છોડી શકે જૂના માણસો, એ તકલીફ થાય. અમે સ્વાધ્યાયમાં ઘણી વાર એવી રીતે વિચારીએ છીએ કે આ લાઈનમાં જૂના થવા જેવું નથી. નવા નવા હોય ગાડી પાટે ચડી ગઈ ને કામ થઈ ગયું તો થઈ ગયું. જૂના થઈ ગયા પછી તકલીફ પડે છે. બીજું તો કોઈ ઉપાય જ નથી એનો. એ તો બહુ અનુભવથી અથવા પોતાના સ્વાનુભવથી ગુરુદેવે એ વાત પ્રસિદ્ધ કરેલી છે. પણ એ એમનો સ્વાનુભવ છે એમ કયો કે જે જે મોક્ષ માર્ગે ચડાય એ બધાનો એમ જ છે. કોઈને બીજી રીતે થયું નથી. પાછું પોતે તો એક મહાપુરુષ તરીકે સૂત્ર 12 મૂકી દીધું. બાકી એમણે મૂક્યો એ પોતાનો અનુભવ કયો, અને એમનો જે અનુભવ એ જ બધાનો અનુભવ છે. કેમ કે કોઈને પછી બીજી રીતે કામ થયું હોય એવું છે નહીં, બધાને એ જ પ્રકાર છે. એટલે આપણે આ આર્ટિકલમાં એ વાત લીધી છે કે શ્રીમદજી પણ આમ જ કહે છે એમ કરીને. શું ને આધાર મૂક્યો છે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 2 ગાથા છે, માત્ર મોક્ષ વિલાસ 38મી ને 108મી ગાથા છે. એટલે દરેકનો એ એક જ અનુભવ છે, દરેક માટે એક જ વાત છે. માર્ગની વિધિ કે કાર્યની વિધિ ક્યાંય બદલાતી નથી. એટલે એ 2 વસ્તુ જુદી જુદી છે એ તો નક્કી થાય છે. પ્રેક્ટિસ જુદી વસ્તુ છે, સમજવું જુદી વસ્તુ છે, એ જુદી જુદી વાત છે.
કામ
થાય નહીતર એ વાતનું દુર્લક્ષ થઈ જાય. અને તત્વજ્ઞાનનું ક્ષેત્ર તો ઘણું વિશાળ છે અને ઊંડું છે, એટલે પછી બીજું ચાલવા માંડે. આ વાત રહી જાય જે રહી ગઈ છે, અત્યારે જોઈએ તો રહી જ ગઈ છે. સામાજિક દ્રષ્ટિએ વિચારીએ તો વ્યક્તિગત વાત જુદી છે, કોઈને સામાજિક દ્રષ્ટિએ તો રહી જ ગઈ છે વાત. એવી જ પરિસ્થિતિ થાય. મૂળ કારણ તો દરકાર ઓછી છે, ઓગ સંજ્ઞા, જેને ઓગ સંજ્ઞા કહે છે કે ઓગ સંજ્ઞા એ પ્રવૃત્તિ ચાલે છે. ઓગ સંજ્ઞા શા માટે રહે છે કે જે પરિસ્થિતિ છે એમાં લાભ થાય છે કે નહીં એની તપાસ નથી થતી. અને પ્રવૃત્તિ જેટલી થાય છે એટલી પોતાની શક્તિ અને સમય પ્રમાણે બરાબર થાય છે. આપણી શક્તિ પણ આટલી છે, આપણી પાસે સમય પણ આટલો છે, અને એ પ્રમાણે આપણે બરાબર એનો સદુપયોગ કરીએ છીએ, એવો એક સંતોષ. એ સંતોષ પણ રોકાઈ જવાનું જ કારણ છે, આગળ ન વધી શકે માણસ ત્યાંથી પછી. ઓગ સંજ્ઞા ચાલુ રહીએ છે, ભાવ ભાષણ વગર અથવા પ્રયોગ વગર ઓગ સંજ્ઞાની નિવૃત્તિ ન થાય. અવલોકન વગર પણ ઓગ સંજ્ઞાની નિવૃત્તિ ન થાય, ઓગ સંજ્ઞા ચાલુ રહે છે. ઓગ સંજ્ઞાની નિવૃત્તિમાં અવલોકન એક જ સાધન છે, એક જ ઉપાય છે. ઓગ સંજ્ઞા, લોક સંજ્ઞા અને અસત્સંગ, આ ત્રણ પ્રકારના પરિણામ એવા છે કે જે જીવને પોતાનું સ્વરૂપ નિશ્ચય કરવામાં અન્યથા કલ્પના થાય. આ વાત શ્રીમદજીએ 449માં પત્રમાં વાત કરી છે. 449મો પત્ર મોક્ષને લીખો છે, અને એમણે એક પોસ્ટકાર્ડ લખવાનો શરૂઆત કરેલી. પછી પોતાનો વિકલ્પ લંબાયો, ઉદય લખવાનો ઉદય લંબાઈ ગયો, તો એક પછી બીજું પોસ્ટકાર્ડ લખ્યું, બીજું લખ્યા પછી લંબાણું તો ત્રીજું લખ્યું, ત્રીજા પછી વિકલ્પ લંબાણું તો ચોથું લખ્યું, 8 પોસ્ટકાર્ડ લખ્યા. કન્ટિન્યુઅસ એટલે આ લોકોએ તો એક જ પત્ર છાપ્યો છે, એક જ સિરિયલ નંબર આપીને 449મો, આનું 372. હવે જો આ બાજુ 373 પાને છેલ્લો પેરેગ્રાફ જો, આજે આ 8મું પત્તું લખીએ છીએ તે સૌતમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. 8-8 પત્તા. ચિત્ત એવા ઉદય વાળું ક્યારેક વર્તે છે, આ 8મું પુષ્કળ લખાય છે. એમાં આમ લખે છે એવો ઉદય અમારે થઈ લંબાઈ ગયો, બીજું કાંઈ નહીં. પહેલેથી પ્રી પ્લાનિંગ નહોતું, નહીતર એમણે એન્વલપમાં કાગળ નાખવા હતા પહેલેથી, અને એ રીતે આખો વિસ્તારથી કાગળ લખવા હતા. લખવા બેઠેલા પોસ્ટ કાર્ડ, પછી એમનો ઉદય એમને ચાલુ રહી ગયો, 8 પોસ્ટ કાર્ડ લખાઈ ગયા છે. શું આજે તેવો અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે ને, એટલે એ પ્રમાણે ઉદય અનુસાર લખાણું છે. એમાં આ બાજુ એમને છેલ્લેથી ઉપરનો પેરેગ્રાફ 372માં છેલ્લેથી ઉપરનો પેરેગ્રાફ, આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંગના ઓકસંગના અને અસત્સંગ એ કારણો છે. આ લોકસંજ્ઞા એ આત્માની કલ્પના થાય, ઓકસંજ્ઞા એ વિચારવા જાય તો પણ આત્માની કલ્પના થાય, અને અસત્સંગને રૂચિવાળા પરિણામ હોય, સત્સંગને રૂચિ ન હોય. અને અસત્સંગની રૂચિ એટલે સગા સંબંધી દુકાન ધંધો વેપારી બધો અસત્સંગ છે. શું એમાં રૂચિ વિશેષ હોય, અને આત્માને વિચાર કરવા જાય તો કલ્પના કરી બેસે. આ 3 કારણોથી થાય છે. એ કારણોમાં ઉદાસીન થયા વિના અને નિસત્વ એવી લોક સંબંધી જપ્તપાદી ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, અને પરંપરા એ પણ મોક્ષ નથી. એટલે સંપ્રદાયની જે ક્રિયા છે એ બધી ઉપસંજ્ઞા એ ચાલે છે. એમ માન્યા વિના નિસત્વ એવા શાસ્ત્ર અસત્શાસ્ત્ર સંપ્રદાયના નિસત્વ એવા અસત્શાસ્ત્ર અને અસદગુરુ એટલે સંપ્રદાયના ગુરુ અસદગુરુ જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે, ઉલટાના આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે, તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે. મૂળ નિશ્ચય નથી થતો એટલે આત્મલક્ષ નથી થતું એટલે અનુભવ નથી થતો. બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. અને જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો, શું ચોખ્ખું આત્મ સ્વરૂપ બતાવે એવા વચનો, તે પણ એ કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. બળવાન થાય તો એ અવલોકનમાં ને પ્રયોગમાં આવે, વિચારી શકે છે પણ વિચાર બળ નથી. વિચાર થવો એક વાત છે, વિચાર બળ થવો એ બીજી, વિચાર બળ આવવું એ બીજી વાત છે. એક ફેક્ટર વધે છે એની અંદર, એ વિચાર બળ આવે ત્યારે એને પ્રયોગ અને અંગો અવલોકન ચાલુ રહીએ. અને એ વિચાર બળ નહીં ઉત્પન્ન થવામાં અસત્સંગ ઘણો ભાગ ભજવે છે. અસત્સંગ એટલે સત્સંગ સિવાયનો જે ઉદય છે જીવનમાં એ બધો અસત્સંગ છે. એટલે એમાં ઉદાસીન વૃત્તિ નહીં રહેવાના બદલે અપેક્ષિત વૃત્તિ રહે છે. જ્ઞાની ને અજ્ઞાનીમાં આ જગ્યાએ શું ફેર પડે છે કે જ્ઞાની ઘડીક પછીનો વિચાર નથી કરતા, આવતીકાલનો નહીં, ભવિષ્યનો નહીં. શું ચંદ્રકાંત નથી આવ્યો ને સવારે, ચંદ્રકાંત પ્રશ્ન ઉઠાવ્યો તો ભવિષ્યની બીક લાગે છે. શું જ્ઞાની ઘડીક પછીનો વિચાર નથી કરતા, આવતીકાલનો તો કરવાનો સવાલ જ નથી. ત્યારે અજ્ઞાની છે એ ભવિષ્યનો એટલો બધો વિચાર કરે છે કે મારું તો શું, મારું દેહાંત થાય પછી મારા પરિવારનું શું, અને ત્યાર પછી આગળ વ્યવસ્થા કેટલી થઈ શકે એવી, એટલી વ્યવસ્થા હું કરતો જા કરતો રહું, અત્યારથી કરું, એ બધી વ્યવસ્થાને ગોઠવણ કરવાનો પ્લાનિંગ વિચારે છે. એટલે જે જગ્યાએ ઉપેક્ષા કરવાની છે, જે ઉદયમાં ઉપેક્ષા કરવાની છે, એ ઉદયની અંદર અપેક્ષા વૃત્તિ જે રહે છે એને સ્વરૂપમાં પોતાપણું ગ્રહણ નથી થવા દેતા, અને પરમાં પોતાપણું છૂટવા નથી દેતું. આ એક મોટો ઓબ્સ્ટેકલ છે. એક અસત્સંગ બહુ નડે છે. હવે કોઈ સત્સંગમાં આવે છે તો લોકસંજ્ઞામાં આવી જાય છે કે જે સર્કલની અંદર, જે સમાજની અંદર પોતે ધાર્મિક પ્રવૃત્તિ કરે છે, ધાર્મિક ક્ષેત્રોના નું સર્કલ છે, એમાં મારી ઇજ્જત શું, લોકો મને કેવી રીતે ગણે છે, કેવી રીતે સમજે છે, એમાં મારી ગણના છે કે નહીં, હું ગણના પાત્ર છું કે નહીં, મારે મારું ગણના પાત્ર મારું સ્થાન હોવું જોઈએ. આ જે લોકો ઉપરની દ્રષ્ટિ છે એ જગતને રૂડું દેખાડવા માટે ધર્મ કરે છે, એને એમણે ના પાડી છે. જગતને રૂડું દેખાડવા આત્માર્થી કાંઈ કરે નહીં, જગતને રૂડું દેખાડવા અનંતવાર ધર્મ કાર્યો કર્યા. આત્માને રૂડું થાય તે કરવું છે, આત્માનું ભલું થાય તે કરવું છે. પછી જગતને જે માનવું હોય તે માને, ગણવું હોય તો ગણે, સમજવું હોય તો સમજે. શું મારે તો આત્મહિત થાય એ જ કરવું છે, આત્માનું અહિત થાય એ કરવું બિલકુલ કરવું નથી. અસત્સંગમાંથી નીકળે તો લોકસંજ્ઞા એ ધર્મ કરે છે. બહુ ભાગ્યો લોકસંજ્ઞા ઓછી હોય કે ચાલો આપણું કોઈ એમ જ તો સમાજમાં સ્થાન નથી મૂકવાનું, આપણે ક્યાં સ્થાનનો વિકલ્પ છે, તો અસંજ્ઞામાં પડ્યો રહે. એટલે જે પ્રવૃત્તિ કરે છે એનાથી આત્મલાભ શું, એનો કાંઈ એને અવલોકન હોય જ નહીં, અવલોકનમાં ના આવે. એટલે એને જે ભાવ ભાષણ આવવું જોઈએ એ ન થાય. લોકસંજ્ઞા તો શું છે કે એમને તો લોકસંજ્ઞાને કાળકૂટ ઝેર જ કહ્યું છે, બહુ ભયંકર ખરાબ પરિણામ ગણ્યા છે. બીજા પત્રોમાં લોકસંજ્ઞાને બહુ કડક રીતે આલોચના કરી છે. લોકસંજ્ઞા, ઉપસંજ્ઞા અને અસત્સંગ એ ત્રણેય કારણ નુકસાન કરે છે. પછી જેને જે લાગુ પડતું હોય ને એ લેવું જોઈએ. બધાને બધું લાગુ ન કદાચ પડતું હોય, કોઈને કાંઈ લાગુ પડતું હોય, કોઈને ત્રણેય લાગુ પડતા હોય, કોઈને બે લાગુ પડતા હોય, કોઈને એક લાગુ પડતું હોય, એમાં પછી ક્રમનો સવાલ નથી. જેને જે લાગુ પડતું હોય એના ઉપર વિશેષ ધ્યાન દેવાનું છે, એના માટે પ્રયોજનભૂત છે. એમ છે જો ક્યાં સુધી એની ખરાબ અસર છે આ ત્રણ ચીજની, કે જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો, શું ગુરુદેવની વાણી ને અમે એમ કહેતા કે તોપના ગોળા જેવી છે, અમે અંદર અંદર ચર્ચા કરીએ તો એમ કહેતા એ ગુરુદેવની ઉપસ્થિતિમાં, ગુરુદેવની વાણી કેવી કે તોપના ગોળા જેવી છે, મિથ્યાતના ભૂકા બોલાવી દે, મિથ્યાતનો ગઢ હોય ને તો તોડી નાખે. શું એવી વાણી હોય તો પણ એ આત્મ સ્વરૂપને વચને કહેતા જીવને બળવાન થવા દેતા નથી. આવા વચનો મળવા છતાં પણ આ કારણોને લીધે, આ ત્રણ કારણ, સત્સંગ, લોકસંજ્ઞા અને ઉપસંજ્ઞા, જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. ઉપસંજ્ઞા એટલે શું, કે જે વાત સમજવામાં આવે છે એનું ભાવ ભાષણ નથી, એ ઉપસંજ્ઞા છે. ભાવ ભાષણનો અભાવ, બુદ્ધિમાં બરાબર સમજાય પણ એનું ભાવ ભાષણ ન આવે, ભાવ ભાષવો જોઈએ. આપણે બહુ સીધી સાદી રીતે આ વાતને વિચારી શકીએ આ રીતે, કે આમાં પરિણામોની તો વાત ચાલે છે, જીવના વિભિન્ન પ્રકારના પરિણામોના ગુણદોષની તો ચર્ચા કરે છે, અને એ પરિણામો આપણને કયા છે એના સામું જોયા વગર, એને મેળવ્યા વગર, એની સાથે મેળવણી કર્યા વગર, માત્ર એના લોજિકની રમત કર્યા કરીએ આપણે બુદ્ધિમાં. બુદ્ધિની એક રમત છે આ, ન્યાય યુક્તિ લડાવે રાખો, તર્ક લડાવે રાખો. વાત પરિણામની છે, પરિણામ થાય છે, પ્રગટ થાય છે, એની સાથે એને ટેલી કરતા નથી, અને ખાલી એની બુદ્ધિ લડાવ્યા કરીએ. એ પદ્ધતિ ઓગ સંજ્ઞાની છે. એ ઓગ સંજ્ઞા આત્મ સ્વરૂપને વિશે પણ કલ્પના ઉત્પન્ન કરશે, નિશ્ચય કરવા જતા. એટલે નિર્ણય અન્યથા થશે. હા, ફેરવી નાખવો પડે. થોડું પણ પ્રેક્ટિકલ સાઈડ છે સમજવું, થોડું સમજાય એનો વાંધો નથી, પણ જેટલું સમજવું તે યથાર્થ ભાવ ભાષણ પૂર્વક પ્રયોગના કર્મની કસોટીએ ચડાવીને સમજવું છે. આ એક પદ્ધતિ થઈ જવી જોઈએ શરૂઆતથી જ. તે ત્રણેય નિવૃત્તિ થઈ જાય, કઈ તકલીફ ન પડે. જો જીવ લોક સંજ્ઞા છોડતો નથી, જો જીવ ઓગ સંજ્ઞા છોડતો નથી, કે જો જીવ અસત્સંગ પણ ની રુચિને ફેરવતો નથી, પલટતો નથી, એટલે છોડતો નથી એ રુચિને, તો એ ભલે ગમે તે કરતો હોય તો પણ ખરેખર એને આત્મકલ્યાણ કરવું નથી. આ નક્કી વાત છે. અને જેને ખરેખર આત્મકલ્યાણ કરવું છે, આ ત્રણેને છોડવા માટે તૈયાર થયા વિના રહીએ નહીં. આમ છે. શું આ અંકથી જે અભિપ્રાયનો આર્ટિકલ શરૂ કર્યો છે, ત્રીજા અંકથી, એમાં એ બધા વિષયો લીધા છે કે એમાં મૂળમાં અભિપ્રાયની અંદર ગડબડ છે. અભિપ્રાય ફેર હોય પછી શું કામ લાગે? અભિપ્રાયની અંદર ખરેખર આત્મકલ્યાણ કરવું જ નથી, પછી બધું ઉપર ઉપરથી જ થાય ને. અને ખરેખર આ આત્મકલ્યાણ કરવું હોય શુદ્ધ અંતકરણથી, તો છોડ્યા વગર રહીએ જ નહીં. આ ત્રણેય ઉપર એ બરાબર એને ધ્યાન જાય જ. તો મહાપુરુષોએ સમજાવ્યું છે, ન સમજાવનાર મળે તો આ ધ્યાન જાય જ એને. આ તો નુકસાન જ કરે છે, આ ત્રણેય વાત નુકસાન કરે જ છે. કાળ વધારે છે, પણ એમાં જો ઉદાસીનતા હોય, અરુચિ હોય, તો નુકસાન ન કરે. કેમ કે પૂર્વ કર્મના ઉદયથી છે. પણ પોતે કેટલો રસ ને રુચિ લીએ છે એના માટે પોતે સ્વતંત્ર છે. શું પોતે જેટલો રસ ને રુચિ લીએ છે એના માટે પોતે સ્વતંત્ર છે. એ વાત હોવી જોઈએ, થવી જોઈએ. અપેક્ષા વૃત્તિ છે એ પકડી રાખે છે, જીવના પરિણામોને ખેંચે છે. એ મોટું આકર્ષણ છે. જ્ઞાનીમાં ફેરે જ મોટો છે ને એને ઉપેક્ષા વૃત્તિ છે, અજ્ઞાની અપેક્ષા વૃત્તિ છે. આ મોટો ફેર જ ત્યાં છે ને. નાસ્તિમાં જ મોટો ફેર છે, પછી અસ્થિમાં ફેર હોય જ ને. સીધી વાત છે. શું ખ્યાલમાં આવે એવું છે, પછી ન લેવાનો શું અર્થ છે? આવે એવું તો છે, આવે એવું તો ચોખ્ખું છે કે આત્માને શું મળે છે. જેટલો સમય અને શક્તિ ખર્ચે છે માણસ, સંયોગો પાછળ ખર્ચે છે દુનિયા આખીના માણસો, આમાં તો કોમન વાત છે બધાને માટે. આત્મામાં શું આવે છે, શું મળી જાય છે આત્માને, ઇન્ડિવિજ્યુઅલી તો માણસે એ જ જોવું પડશે કે મને શું મળે છે. એક ઘરની અંદર 5-10 વર્ષનું બાળક હોય તો પણ એની ઈચ્છા પ્રમાણે અને એનો રાગ ન પોસાય તો રિસાઈ જાય, એના મા બાપથી રિસાય કે ન રિસાય. જીવ આટલો બધો સ્વાર્થી છે, કોઈ પણ જીવ અહીંયા જ ગડબડ કરે, ભૂલ કરે છે. આત્માને શું મળે છે એ તો જોવું જોઈએ, જોતા રહેવું જોઈએ, તપાસતા રહેવું જોઈએ. તો બધું રસ રુચિ જોર બધું ઠંડુ પડી જાય, વિચાર જ ન કરે, તપાસ જ ન કરે તો શું થાય. તકલીફ એ થવાની કે પછી એની પરિણતિ થઈ જશે. અત્યારે જે રસ રુચિથી વર્ષો સુધી જીવ જે ઉદયને પ્રારબ્ધને ભોગવે છે એ આગળ જતા પરિણતિ થઈ જશે, એવી પરિણતિ થઈ જશે કે એને છોડવી મુશ્કેલ પડશે. એટલે જેટલો વહેલો ચેતી જાય એટલું કામનું છે, જેટલું મોડું કરે એટલું નુકસાન છે. માણસ કહે છે ને પાછળથી નિવૃત્તિને આપણે લઈ લઈશું, અત્યારે હવે નાની ઉંમર છે ને કામ પણ વિશેષ છે, પાછળથી નિવૃત્તિ લઈ લઈશું. શું બધાને પાછળનો સમય મળતો પણ નથી, ગમે ત્યારે ટાઈમ પૂરો થઈ જાય છે. પણ માને એ આપણે ગૌણ કરીએ એકવાર તો એ આ તકલીફ છે એની અંદર કે જે પરિણતિ થઈ ગઈ એનું શું. પરિણતિ તને ઉભો નહીં થવા દે. એટલે શું થાય છે કે જીવ એટલો હીન પુરુષાર્થી થઈ જાય છે, એક તો પાછલી ઉંમરમાં શરીર અશક્ત થાય, શરીર અશક્ત થાય એટલે મન અશક્ત થાય, બંને થોડો નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે. શારીરિક અશક્તિ એ માનસિક અશક્તિ લાવે છે, મન પણ નબળું પડે. અને ત્રીજું એના એનો પુરુષાર્થ નબળો પડી જાય, પરિણતિ થઈ ગયું હોય એટલે હીન પુરુષાર્થી થઈ જાય, કેમ કે પરિણતિ થઈ ગયું હોય, વિરુદ્ધ પરિણતિ થઈ ગઈ હોય. એટલે પુરુષાર્થ કરવા યોગ્ય છે એમ ખબર પડે તો પુરુષાર્થ ઉપાડી ન શકે, એની પરિણતિ એને ઉપડવા ન દે, હિંસત્વ થઈ જાય. એટલે તો જેટલું મોડું થાય એટલું નુકસાન જ છે. એ તો થઈ શકે છે, ન અશક્ય નથી, પણ કામ અઘરું થાય ને કઠણ થાય એટલો ફેર પડે. કોઈ વસ્તુ અશક્ય નથી, પણ જેટલું કામ સહેલું હોય એ કામ અઘરું થાય. કામ જે સુગમતાથી થવાના બદલે એના બદલે દુષ્કર થઈ જાય. શું એક રોગ શરૂઆતમાં તમે મટાડવાનો પ્રયત્ન કરો અને રોગ ઘર ગાલી જાય ને પછી મટાડવાનો પ્રયત્ન કરો, બે વચ્ચે ફરક તો છે જ ને. અહીંયા તમે કોઈ દિવસ એવું વિચારો કે ભાઈ તો ગમે એવો રોગ હશે તો કાઢી તો હકાશે જ ને, દવા તો છે જ ને એની દુનિયામાં, એવું કોઈ વિચારે પાછળથી? ભલે રોગ વધતો હોય ત્યારે કોઈ રહ્યા છે પાછળથી, ઘણા ડાક્ટરો છે દુનિયામાં, એમ કોઈ વિચારે? દુનિયામાં તો એમાં તો બધા ડાપણ વાળા માણસો બધી કહેવતો કરે છે કે દુશ્મન અને રોગ ઉગતો હોય એને મારી નાખવો, ડામી દેવો, ડામી દેવો કે મારી નાખવો, કે રોગને અને દુશ્મનને ઉગતા ખલાસ કરવા. આ તો રોગ જ છે ને, બીજું શું છે? આ ભાવ રોગ છે, બોલો, શરીરનો રોગ છે, બીજું શું છે? દુશ્મન જ છે ને આત્માનો, રોગ છે ને દુશ્મન, બે છે. આ તો અરિકીતા છે, અરિહંત, અરિ એટલે દુશ્મન. વધારે તાકાત ની જરૂર પડે ને, તાકાત તો ઓછી થઈ ગઈ હોય પછી. એટલે એ વર્ષો તો ખોટો છે અને એ વિચાર પણ ખોટો છે. આયુષ્ય નો કઈ ભરોસો નથી, કોઈનો ભરોસો નથી. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ના, એ તો સમજણ વગરની જ છે, એમાં કઈ સમજણ નથી, એક અંશે સમજણ નથી એમાં તો. ભાઈને તો ઘરમાં અનુભવ થયેલો છે બે વખત. એક એમનાથી મોટા ભાઈ, બે વર્ષ, ત્રણ વર્ષ મોટા છે, બે ત્રણ વર્ષ, એક વર્ષ પહેલા જ ગુજરી ગયા, 45 વર્ષની ઉંમરે. કાંઈ નહીં, બહુ સારું શરીર મજાના, દેખાવડાના એકદમ. શું રાત્રે બાથરૂમ કરવા ઊભા થયા ને પથારીમાં આવ્યા એ ભેગા, ડૉક્ટરને બોલાવવાનો ટાઈમ ન રહ્યો. શરીર સરસ બધું, આમ કોઈ બીજી એમ નહીં કે નબળા હતા કે આવા હતા, ખોડખાપણો કાંઈ નહીં, બહુ ફર્સ્ટ ક્લાસ. ને એમને હમણાં 6 મહિના પહેલાં, 8 મહિના પહેલાં એક્સિડન્ટ થયો કારનો, બેંગ્લોરથી મદ્રાસ. શ્વાસ બંધ થઈ ગયો હતો, ફેફસા દબાઈ ગયા હતા. જેને પ્રસંગ ન બન્યો એનો તો જે ભરોસો ન આવે, આ કે ભાઈ કાંઈ નથી થવાનું, હવે આપણને શું થવાનું છે. પણ જેને પ્રસંગ પડ્યો હોય એને તો થોડા દિવસે તારા દેખાઈ ગયા છે. અત્યારે તો બોનસ લાઈફ કહેવાય, ધીસ ઇઝ બોનસ લાઈફ. બોનસનો ઉપયોગ તો કરી લેવો જોઈએ માણસે, જેટલો થાય એટલો, જરાય સમય નહીં ગુમાવવો જોઈએ. શું દુનિયાદારીના પ્રસંગ તો જેટલા ટાળી શકાતા હોય એટલા ટાળવા. શું રોકાવાના, કોઈ એવા દાખલા બને છે વૃદ્ધાવસ્થામાં કામ કર્યું એવા સૌભાગભાઈ જેવાના, પણ એનું જીવન કેવું હતું? 6-7 વર્ષના સત્સંગમાં આખું જીવન બદલાઈ ગયું એનું. અને સત્પુરુષનો, પ્રત્યક્ષ પુરુષનો ભેટો થયો, શ્રીમદ્જી જેવા પુરુષનો ભેટો થયો. હે, અને પાત્રતા હતી એટલે એમને એક ભેટો થયો એટલે એમને નિર્ધાર કરી નાખ્યો હતો કે આ પુરુષના માર્ગે મારે ચાલવું છે, મારી રીતે નથી ચાલવું, આ પુરુષના માર્ગે ચાલવું છે. એટલે એમણે એ જે નિર્ણય કર્યો હતો એનો ઉલ્લેખ કરેલો છે શ્રીમદજીએ પોતે. પાનું 604 કાઢો, 604 ને પણ 606, 783 પત્રાંક નીચે આ પત્ર એમના પુત્રોને ઉપર લખેલો છે. એમનો દેહાંત થઈ ગયો છે જેઠવદ દસમે, પછી 804 એમના પરિવાર ઉપર પત્ર લખ્યો છે. શ્રી સૌભાગની મુમુક્ષુ દશા, આ વતલી દશા જેને કહેવાય, શ્રી સૌભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય અમને વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. અમને છે અધ્યાર છે. શ્રીમદજી એમ લખે છે કે એની મુમુક્ષુતા અમને સાંભળે છે કે મુમુક્ષુ હોય તો આવો હોય. અને બીજું વિશિષ્ટ વાત આ છે, નાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય, નિશ્ચય નથી લીધો, અદ્ભુત નિશ્ચય હતો એનો. બસ ઇતરી ગયા છે, આ એક મુદ્દા ઉપર ઇતરી ગયા છે. એમને છેલ્લે છેલ્લે સમ્યક દર્શન થયું છે. ધ્યાન થયા પહેલા 17-18 દિવસ ભવભ્રમણ તોડી નાખ્યું. એવા કોઈ જીવ નીકળ્યું, છેલ્લા 7-8 મહિનાથી મરણ પથારી હતા, વૃદ્ધાવસ્થા હતી, શારીરિક અવસ્થા ઘણી નબળી થઈ ગયેલી, આર્થિક સ્થિતિ તો આખી જિંદગી નબળી રહી, અને છતાં ભવભ્રમણને નાશ કરનારું એવું સમ્યક દર્શન પ્રાપ્ત કરીને ગયા. બહુ સફળ કરી લીધો, મનુષ્ય પર્યાય સફળ કરી નાખે, બહુ મોટું કામ કરીને ગયા. સિદ્ધ પદ નું રિઝર્વેશન લઈને ગયા આત્મા. એનું કારણ કે જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય હતો. આ બહુ મોટી લાયકાત ને પાત્રતા હતી એમને. એટલે આમ તો શું છે કે જ્ઞાનીનો માર્ગ એ જ જ્ઞાનીનો, જ્ઞાનીનું સ્વરૂપ છે. માર્ગ કયો, ઉપાય કયો, શું, એક જ વાત છે, અને એમના પરિણામ છે. જ્ઞાની તો જ્ઞાન પોતાના માર્ગમાં જ છે, ઊભા છે પોતાના સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગમાં. એ નિશ્ચય એમને અદ્ભુત હતો. એટલે શું છે કે સ્વચ્છંદ પહેલેથી ટાળ્યો હતો એમને, એ બહુ મોટું સારું લક્ષણ હતું. એટલે નાનીના માર્ગે ચાલવું છે એવો જે દ્રઢ નિર્ધાર, એમાં એમના જે વચનો છે એને ખાલી સમજતા હતાની અંગીકાર કરી લેતા હતા. કેમ કે એમનો માર્ગ સમજવો નથી, એના માર્ગે ચાલવું છે એમને. શું, નાનીના માર્ગે ચાલવાનો અદ્ભુત નિશ્ચય હતો એમ છે. ચાલવું અધ્યાર શબ્દ છે, નાનીના માર્ગે ચાલવું છે. થયું શું કે એ મૂળ તો કૃપાળુદેવ મળ્યા પહેલા એમની ખોજમાં હતા, એ શોધમાં હતા. એટલે આપણને જેમ ગુરુદેવ પૂર્વ પુણ્યના યોગે મળી ગયા એમની, કે વારસામાં મળી ગયા એમની, ગોતતાને મળ્યા, એટલે પરિશ્રમથી પ્રાપ્ત થયેલી ચીજ છે. જેમ કોઈને માણસને વારસામાં પૈસા મળે અને કોઈ મહેનત કરીને પૈસા તો ખર્ચવામાં બેનો ફેર પડશે, જેને વગર પરિશ્રમે મળ્યા છે ગમે ત્યાં વાપરી નાખશે, વેડફી નાખશે, પરસેવો પડ્યો હશે એ જોઈ જોઈને વાપરશે. આ તો દેખીતી વાત છે ને. એમ સત્પુરુષને ગોતતા મળે એને જે સત્પુરુષની કિંમત થાય, એને એમને સત્પુરુષ મળે એની કિંમત ન થાય. એટલે એ ગોતતા હતા, ગોતતા મળી ગયા અને ઓળખાણ થઈ, એ બહુ મોટી વાત થઈ. એમને બહુ બહુ બહુમાન આવ્યું અને એ નિર્ધાર કર્યો કે એમના માર્ગે ચાલવું છે મારે. એટલે પછી જે કે એ ઉઠાવી લેતા હતા, શિરોધાર્ય કરી શકતા હતા, એ માથે ઉપાડી લેતા હતા વાતને. એટલે શું થયું કે જ્યારે એમને લઈ ગયા, લઈ ગયા છે એમને, એમને સ્વરૂપ નિશ્ચય ઈડરમાં કરાવેલો છે, અને અનુભવ પછી ત્યાંથી આવ્યા પછી એક અઠવાડિયામાં થયો એમને, ઈડરથી આવ્યા પછી કે નિશ્ચયમાં અને અનુભવમાં એક અઠવાડિયું જ લાગ્યું છે એમ, બાકી બધું પાકેલી તૈયાર યોગ્યતા હતી. આપની કૃપાથી હવે એમ જ સ્થિતિ રહી છે, સહેજે સહેજે દેહ જુદો જ જણાય છે, નિત્ર મરણ પથારી હતા છેલ્લા દિવસો હતા. બહુ સરસ કાગળ લખ્યો, લખાવડાવ્યો છે, પોતે તો નહોતા લખી શકતા, છોકરા પાસે લખાવડાવ્યો છે કાગળ. કેટલા નબળા પડી ગયા. કઈ નહીં, હું કહું એમ કરવાનું, તમારે એની ચિંતા નથી કરવાની, હું સાથે છું. લઈ ગયા સુધી તો આટલા સાધનો નતા. શું એમને સાયલાથી ગાડામાં બેસીને કે સિગ્રામમાં બેસીને મૂળી સ્ટેશન આવવું પડે. સુરેન્દ્રનગર માકાનેર વચ્ચે છે ને મૂળી ચોટીલાને, મૂળી સ્ટેશન આવવું પડે સાયલાથી. મૂળીથી ટ્રેન મળે એમાં આ સુરેન્દ્રનગર થઈને અમદાવાદથી ને ઈડર બાજુ જવાય. ઈડરમાં એમને એકાંતની અંદર નથેળીમાં આત્મા દેખાડ્યો છે. યુવા પ્રત્યક્ષ છે, વસ્તુ પ્રત્યક્ષ છે, સ્પષ્ટ અનુભવાન છે, પ્રતીતિ બીજું સંકેત એ ત્યાં છે. પણ શું કે એ જે કઈ ઉપાડી શકતા હતા, જે એનો નિર્ધાર હતો, જે એની પ્રેક્ટિસ હતી જ્ઞાનીના માર્ગે ચાલવાની, એમાં એમણે કયું એ ઉપાડી શકતા હતા. નિત્ર જ્ઞાનીઓ તો બધું બધા કહે છે, પણ ઉપાડનાર જોઈએ ને, ઉપાડે એને તો ફાયદો થાય છે, એ તો શુદ્ધું છે. સોગાનીજીએ શું કર્યું, ઉપાડી લીધું ને. જ્ઞાન ને રાગ જુદા છે, આપણે હજાર વખત સાંભળ્યું છે બધાએ. મારો અજુભાઈ બહુ જૂના મુમુક્ષુ છે આપણા બધાની વચ્ચે, આ ભાઈ જૂના મુમુક્ષુ છે, આ તો બાય બર્થ વાસુદેવભાઈ તો પિતાશ્રીના વખતમાં, એમ તમારા પિતાશ્રીના વખતથી મળેલા ગુરુદેવ ને, એમને એવું જ છે. છગનભાઈના દીકરાના દીકરા થાય ને, છગનભાઈ મને મળ્યા છે, તમને તો મળ્યા જ હોય ને. છગનભાઈ તો મને મળ્યા છે. આ પરમાગમ મંદિર વખતે હતા, પરમાગમ મંદિર હતું ને, આ પ્રતિષ્ઠા થઈ, બહુ મારા ઉપર તો બહુ પ્રમોદ હતો એમને. જ્યારે મળે ત્યારે બહુ પ્રમોદથી વાત કરે, મને મળે ત્યારે ખૂબ પ્રસન્નતાથી વાત કરે. વાસુદેવભાઈ તો મોટા સોનગઢ માં થયા છે એમ કીધો, ચાલે જિંદગી સોનગઢ માં ગઈ છે. આ તો હજી આવતા જતા કલકત્તા થી બીજું ત્રીજું જે ગણો એટલો સત્સંગ નહીં એમને, તો 360 દિવસ નો સત્સંગ. જન્મ જ સોનગઢ માં છે. 70 થયા, 70 થયા, લ્યો ઠીક. અહીંયા આવ્યા 5-7 વર્ષ થયા ને, કેટલા વર્ષ થયા, 7 વર્ષ થયા ભાવનગર આવ્યા, 7 વર્ષ થયા બસ. બાકીના 63 વર્ષ સોનગઢ માં કાઢ્યા છે. રોજ 2 વખત વ્યાખ્યાન મળે, હે, ચર્ચા મળે. ચર્ચામાં આવતા કાંઈ ચર્ચામાં તો ઓછા જોયા, ચર્ચામાં ઓછા જોયા છે, વ્યાખ્યાનમાં તો હોય જ નિયમિત. ગુરુદેવ હતા તો સત્પુરુષ ની કિંમત નતી એમ કે છે. આ અમારે ચર્ચા તો ચાલે બધી, પછી ખ્યાલ આવ્યો એ વિષયમાં, એ વિષયમાં ખ્યાલ પછી ગયો એમ કે. એટલે પરિશ્રમ થી મળે જુદી વાત છે, એમને મળી જાય એ જુદી વાત છે બધી.
સત્પુરુષ કે
શું કરવા કે, પણ એને જરૂર શું, એને કે તો કોઈ માની લે, કોઈ કહેવાથી કોઈ માની લે, એનો કઈ અર્થ જ નથી. આ તો વસ્તુ કેવા સાંભળવાની છે જ નહીં, ઓળખવાની વસ્તુ છે. કેવા સાંભળવાની વસ્તુ નથી. આગળ એટલે એ થાય છે, અનંત કાળમાં આવું જ બધું થયું છે ભાઈ. આ કઈ પહેલું વહેલું નથી, અનંત કાળમાં આવું જ થયેલું છે કે જે જગ્યાએ જે વાત ઉપર જે ધ્યાન જવું જોઈએ જે રીતે ધ્યાન નથી જતું, એટલે પછી એની ગંભીરતા ન આવે, મૂલ્ય ન ભાસે, એ થાય. હા, એમણે બહુ વજન દીધું છે. એમણે તો એ વિષય ઉપર જે કલમ ચલાવી છે એ કદાચ કોઈ મહાત્મા હોય નથી ચલાવી, એવી એમણે ચલાવી છે. એમ કહીએ તો ચાલે. શું આખા ગ્રંથમાં 287 છે. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષ નું ચિંતન કલ્યાણકારક છે ભૂતકાળના મહાપુરુષ નું, તથાપિ સ્વરૂપ સ્થિતિ નું કારણ હોય શકતું નથી. એનું સ્મરણ કરે વ્યાગ્ય હોય એનું તો કાંઈ આત્મકલ્યાણ ન થાય એમ કે છે. આત્માનુભવ ન થાય, સ્વરૂપ સ્થિતિ એટલે અનુભવ ન થાય. કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. પ્રત્યક્ષ સત્પુરુષ મળ્યા હોય ને બોલે નહીં ને તો અનુભવ થાય એમ કહેવું છે. શું? અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. પ્રત્યક્ષ સત્પુરુષ મળે તો એનું ફળ મોક્ષ એમ કે છે. કેમ? કારણ આપે છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. કેવી કલમ ચલાવી છે! સત્પુરુષને સત્પુરુષ નથી કીધા અહીંયા, એને મૂર્તિમાન મોક્ષ કીધા છે, મૂર્તિમંત મોક્ષ કીધા છે એને. હા, એને એમ કે તે ઓળખતો તને પરમેશ્વર બુદ્ધિ થાય, બીજું કાંઈ ન થાય એમ કે છે. એનો અર્થ કેમ કે મોક્ષ સ્વરૂપ છે એ, એવી વાત છે. બહુ કલમ ચલાવી છે. શું? એ આવા ધડાકા કોઈએ નથી કર્યા. ધડાકા બંધ વાત કરી છે એમણે. શું? ૨૫૪ માં એ જ કીધું ને, ત્યાર પછી ૨૮૯ પાને સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. મુમુક્ષુઓનો આ પરમ ધર્મ છે. પછી બીજો આત્મધર્મ પ્રગટશે, પહેલો આ ધર્મ પ્રગટે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય, આ પરમ ધર્મ કીધો. અહીંયા જ્ઞાનીઓએ એને પરમ ધર્મ કહ્યો છે. કારણ કે વાત ચાલે છે મુમુક્ષુની ભૂમિકાની, વાત ચાલે છે. આખો પત્ર મુમુક્ષુની ભૂમિકાનો છે અને એમાં આખો ક્રમ લીધો છે એમણે. એમાં પહેલા મોક્ષની વાત લીધી છે. શું? પછી કેવી રીતે આગળ વધવું, પછી કેવી રીતે આગળ વધવું, પછી કેવી રીતે આગળ વધવું એમ કરીને ઠેઠ સ્વરૂપ નિશ્ચય પદાર્થ નિર્ણય સુધીનો વિષય એમણે એક જ પત્રમાં સંકલિત કર્યો છે. આ 254માં આખી ભૂમિકા ચિત્રી છે અને ખંભાતના મુમુક્ષુ ભાઈઓ ઉપર પત્ર લખ્યો છે. નીચે લખે છે. શું? કે માત્ર તમ મુમુક્ષુઓને અર્થે, નીચેથી 5મી 6ઠી લીટી છે, ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે, તેનો પરસ્પર વિચાર કરીને વિસ્તાર કરવો અને સમજવું એમ અમે કહીએ છીએ. અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. આજે ભૂમિકાને વિષય લીધો, એમાં ગૂઢ શાસ્ત્રાર્થ છે અમારો. શું રહસ્ય મૂકી દીધું છે જ્ઞાન દશા પ્રાપ્ત કરવા માટેનો, એ વાત એમણે લીધી છે. ઘણા પત્રોમાં સત્પુરુષ માટે એમણે ઘણી ઘણી વાતો લખી. 212માં લખ્યું છે, 212માં તો જબરદસ્ત કલમ ચલાવી છે. સૌથી વધારે કોઈ એમને ઓવરબાઉન્ડ વાત કરી હોય તો 212માં નહીં, 213માં. શું 213 નંબરમાં બીજા પેરેગ્રાફમાંથી છેલ્લે 3 નીટી છે. એક અંશ સાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે. એનું સત્પુરુષ જ કારણ છે, કેમ કે જે નિમિત્ત તત્વ સર્વજ્ઞ તીર્થંકર દેવમાં છે એ નિમિત્ત તત્વ સત્પુરુષમાં છે. આટલી બધી સમર્થતા છતાં, આટલું બધું સામર્થ્ય લઈને બેઠા છે છતાં, જેને કાંઈ પણ સ્પૃહા નથી, નિષ્પ્રહ છે અંતરંગથી, ઉન્મત્તતા નથી, આટલું બધું સામર્થ્ય છતાં છકી જતા નથી, પોતાપણું નથી, એમાં કઈ મમતા કરતા નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમા રૂપ સત્પુરુષને અમે ફરી ફરીને નામ રૂપે સ્મરણ કરીએ છીએ. સત્પુરુષ તો આશ્ચર્યની પ્રતિમા અમારા માટે છે, અમે એનું સ્મરણ કરીએ છીએ. સત્પુરુષ તેને સત્પુરુષનું સ્મરણ કરે છે. ત્રિલોકના નાથ વસ્થિયા છે, ત્રિકાળી આત્મા, અંદર 3 લોકનો નાથ છે અને દ્રષ્ટિના કબજામાં લીધો. ત્રિલોકના નાથ વશ થયા છે જેને, એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે, એવા સત્પુરુષને અમે ફરી ફરીને સ્તવીએ છીએ, એનું અમે સ્તવન કરીએ છીએ. સામાન્ય મનુષ્યને ઓળખી ન શકે એવી અટપટીથી દશા, અંદરમાં 3 લોકના નાથને વશ કરીને બેઠા છે. એમ કોઈ માણસની પાસે અબજો ના અબજો આવી જાય ને ખબર ન પડવા દે કે મારી પાસે કેટલો ધન સંપત્તિ આવી છે, તો એને એની પચાવવાની શક્તિ કેટલી. એમ સમ્યક દર્શનમાં આખા આત્માને પચાવવાની શક્તિ છે એમ કે છે. એનું નામ સત્પુરુષ છે. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ 3 લોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્પુરુષના અંતકરણ, તે જોઈને અમે પરમ આશ્ચર્ય પામીએ છીએ. એમનું અંતકરણ જોઈને અમે આશ્ચર્ય પામીએ છીએ કે આને ક્યાંય સ્પર્શના જ નથી, સર્વથી સર્વદા સર્વથા ભિન્ન જ રહીએ છે. આ તો એનું અંતકરણ જોઈએ છે, ભિન્ન અંતકરણ, ત્યારે અમને આશ્ચર્ય થાય છે, પરમ આશ્ચર્ય થાય છે. પછી કઈ અમારે મોક્ષ ની પડી નથી એમ કે છે. એ પરમાત્મા અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ થતો હોય, તેમ છતાં જૈન ગ્રંથોમાં પછી પ્રતિપાદન થયું છે તે પ્રમાણે, જો જૈન ગ્રંથ લીધા, શું આ કાળે મોક્ષ ન હોય તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ, કારણ કે બીજા ક્ષેત્રો તો આ કાળે થાય છે. જૈન ગ્રંથની વાત અપેક્ષિત છે, આ ક્ષેત્રની મર્યાદા પૂરતી છે. અને અમને મોક્ષ આપવા કરતા એ બધી મોક્ષની, અમને એવો મોક્ષ આપવા કરતા સત્પુરુષના ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપને, અમારે કાંઈ મોક્ષ જોતો નથી એમ કે છે. ઠીક, હે પુરાણ પુરુષ એટલે હે પરમાત્મા, અમે તારામાં ને સત્પુરુષમાં કાંઈ ભેદ હોય એમ સમજતા નથી. તારા કરતા અમને તો સત્પુરુષ વિશેષ લાગે છે. પુરાણ પુરુષમાં ત્રિકાળી આત્માય થાય તો કે ત્રિકાળી કરતા સત્પુરુષ વધારે સારા એમ કેવું છે. અહીંયા શું જોકે અમને તો બે સરખા જ છો, ત્રિકાળી આત્મા અને સત્પુરુષ અમને તો બે સરખા જ લાગે છે. શું તારા કરતા તો અમને સત્પુરુષ છતાં થોડાક વધારે વિશેષ સારા લાગે છે. કેમ? કારણ કે તું પણ એને આધીન રહ્યો છો, એની દ્રષ્ટિમાં તું એના કબજામાં તું છો. અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં. પહેલા પ્રગટ પુરુષ ઓળખાય, પછી આત્મા ઓળખાય છે. માટે પહેલા એનો ઉપકાર છે. અને એ જ તારું દુર્ઘટપણું છે, કઠિનપણું છે તને ઓળખવા, આત્માને ઓળખવો. એ અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. સરળ કેટલા, એ વહેલા દર્શન દે છે, તું મોડું દર્શન આપે છે. માટે અમને એના પ્રત્યે વધારે પ્રેમ આવે છે. કારણ કે તું વર્ષ છતાં તેવો ઉન્મત્ત નથી અને તારાથી પણ સરળ છે. આત્મા અસરળ કીધો ને સત્પુરુષને સરળ કીધા. કલમ ચલાવી છે કઈ? આમાં લૌકિક લેખકો આની અરે આવે ક્યાંથી? એ તો કયો ઓલાને કઈ વિષય જ નથી, પછી એનું લખાણ ક્યાંથી હોય? બહુ બહુ જબરજસ્ત વાત કરી છે.
સ્વામી ભગવાન જય પરમ કૃપાળુ શ્રી મહાન ગુરુદેવ જય.